તારીખ 24-8-1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 597
28 પત્રમાં છેલ્લા પેરેગ્રાફ છે. કૃપાળુદેવે 23 વર્ષની વયે કેવા ગંભીર સૂત્રો એમનાથી લખાઈ ગયા છે. એમની વિચારધારાની પરિપક્વતા દર્શાવે છે. 23 વર્ષની ઉંમરે આજે આખી જિંદગીના છેડે આવેલાને એવા પરિપક્વ વિચારો હોવા મુશ્કેલ છે. ઉત્તી ઉંમરમાં એવા વિચારો છે. ગમ પીડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. અત્યારે તો જે પુસ્તક જે આગમ હાથમાં આવ્યું માણસ વાંચી નાખે છે. એ વાંચવાની મને ગમ છે કે નહીં, અથવા ગુરુગમ મને મળી છે કે નહીં, અથવા એ વાંચવાની પાત્રતા મારામાં છે કે નહીં, એનો વિચાર સુદ્ધા કર્યા વિના પુસ્તક વાંચે, પોતાની મતિ વિપર્યાસથી અવળું સવળું વિચારી લે અને નવી મુશ્કેલીઓ ઊભી કરે. ગમ કા મતલબ શું જાના, ઉસકા ઓર ભી એક અર્થ હોતા હૈ પાત્રતા હોના, વો ભી અર્થ હોતા હૈ. આ શબ્દ ગુરુગમ તરીકે વધારે વપરાય છે કે ગુરુગમ વિના જ્ઞાન ન થાય. તો ગુરુગમ એટલે શું કે ગુરુ પાસેથી આ વિષયને કેવી રીતે સમજવો એવું સમજાઈ ગયો હોય, કે આત્મકલ્યાણનો વિષય કેવી રીતે સમજવાનો. કોઈ પણ શાસ્ત્ર હાથમાં આવે તો એમાંથી આત્મકલ્યાણનો હેતુ થી લખાયેલું શાસ્ત્ર છે, માટે એમાંથી હું કેવી રીતે એ વાતને કાઢું, અને એવી ગુરુગમ પાત્રતા હોય ત્યારે જ પ્રાપ્ત હોય છે. એટલે એનો બીજો અર્થ પાત્રતા પણ થાય છે. એવી સ્થિતિ ઉત્પન્ન થયા પહેલા આગમ છે એ લાભનું કારણ નથી, પણ આગમ અનર્થકારક એટલે નુકસાનનું કારણ છે. અર્થ એટલે પ્રયોજન ને અનર્થ એટલે પ્રયોજનની હાનિ નુકસાન. એક સૂત્ર તો એ બાંધ્યું છે. બીજું ધ્યાન ઉપર એમણે સૂત્ર બાંધ્યું છે કે સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. કેટલાક જીવો સત્સંગમાં કાંઈ સમજતા નથી, સત્સંગનું મૂલ્ય હોતું નથી, સત્સંગ પ્રાપ્ત હોતો નથી, સત્સંગ કરતા નથી અને ધ્યાન કરવા બેસી જાય છે. એવા જીવોને અંદરમાં વિચારોના તરંગો ઊભા થાય છે અને એ તરંગે ચડી જાય છે. ધ્યાને ચડવાના બદલે તરંગે ચડી જાય છે. ધ્યાન તો આત્મ સ્વરૂપનું કરવા યોગ્ય છે. ધ્યાનનો વિષય એક જ છે, પોતાનું સ્વસ્વરૂપ નિજ પરમાત્મા પદ. એ એક જ ધ્યાન કરવાનો વિષય છે. ધ્યાનનો કોઈ બીજો વિષય છે નહીં સમ્યક ધ્યાનમાં. બાકી બધા અપધ્યાન છે અથવા અસમ્યક ધ્યાન છે. એક જ ધ્યાન સાચું છે સ્વસ્વરૂપનું. અને સ્વસ્વરૂપનું ધ્યાન જ્ઞાન વિના, કદી સ્વરૂપ જ્ઞાન વિના થતું નથી. ધ્યાન તો એકાગ્રતાનું નામ છે. જે વિષયની ખબર જ ન હોય, આત્મા કેવો છે એનું જ્ઞાન જ ન હોય, તો એનું એમાં એકાગ્ર થવાનું ધ્યાન આવે ક્યાંથી? આવી શકે નહીં. છતાં પણ ધ્યાનના પુસ્તકો વાંચીને, ધ્યાનની શિબિરોમાં જઈને, ધ્યાન કેન્દ્રોમાં જઈને, ધ્યાનની સંસ્થાઓની ઇન્સ્ટિટ્યૂટો ચાલે છે, એમાં જઈને આ વિપશ્યના અને પરીક્ષાને બધા ત્રણ ચાર ચાલે છે હિન્દુસ્તાનમાં, મોટા સેન્ટરો એના ચાલે છે. એ લોકો જે ક્રિયાઓ કરાવે એ ક્રિયાઓ શીખીને એને ધ્યાન કર્યું એમ માને છે. એ ગ્રહિત મિથ્યાત્મનું સેવન છે. શું છે? ગ્રહિત મિથ્યાત્મનું સેવન છે. એટલે એ પણ એક અનર્થ કર્યો નવો, જેમ આગમનો અનર્થ કર્યો એવો ધ્યાનનો અનર્થ કર્યો. દસ શિબિર ક્યાં ગોયંકા કા ક્યાં ફાયદા હુઆ? દસ ક્યાં કિતના ભી કરો ને, નુકસાન હી નુકસાન હૈ, ફાયદા તો હૈ નહીં, નુકસાન હી નુકસાન હોને વાલા હૈ. કેમ કે એ જે ધ્યાન કરાવે છે એ લોકોને જ આત્મા કેવો છે એની ખબર નથી, આત્માનું જ્ઞાન નથી. તો એ આત્માનું ધ્યાન ક્યાંથી કરાવવાના હતા? તો બીજું કંઈક ધ્યાન કરાવશે તો તો તું આમ થયો, બીજું ધ્યાન તો કરે છો, આર્થ ધ્યાન તો ચાલુ છે, એ આર્થ ધ્યાનનો જ એક પ્રકાર છે, બીજું કાંઈ નથી. અને એને તો સાચું ખરું ધ્યાન માને છો, એ તારો વિપરીતતા વધી. એટલી વિપરીતતા વધી, ધ્યાન વિનાનો કોઈ જીવ નથી. ચાર ધ્યાન જૈન જૈનાગમમાં કયા છે? કીધા છે આર્ત્ર રૌદ્ર ધર્મ અને શુક્લ, ચાર ધ્યાન છે. તો ધર્મ ધ્યાન ચોથા ગુણ સ્થાનથી શરૂ થાય છે અને શુક્લ ધ્યાન આઠ નવ દસ બાર તેર નવમાં ગુણ સ્થાનથી શરૂ થાય છે. શું? ચાર ગુણ સ્થાનમાં એના ચાર સ્ટેજ છે શુક્લ ધ્યાનમાં. બાકી ચાર છે આઠ છે એ ધર્મ ધ્યાનનો વિષય છે. એ પહેલાં બધા જ સંસારી જીવોને આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન હોય છે. રૌદ્ર ધ્યાન ક્યારેક થાય, કશાય અતિ તીવ્ર થાય ત્યારે, બાકી આર્ત ધ્યાનમાં જ બધા ચાલતા હોય છે. ધર્મ ધ્યાન શરૂ થયા પહેલાં તમે ધ્યાન કર્યું એ આર્ત ધ્યાનનો પ્રકાર બદલ્યો અને માન્યું કે ધર્મ કર્યો, કંઈક આત્મકલ્યાણ કર્યું, ગ્રહિત મિથ્યાત્મનું સેવન થયું બુદ્ધિપૂર્વકની ભૂલ. સત્સંગમાં એ વાત સમજાય છે કે ધ્યાનનું સ્ટેજ ક્યારે આવે, ધ્યાન કોને કહેવાય, આત્મજ્ઞાન કેમ થાય અને એનો ક્રમ શું, ધ્યાનનો ક્રમ શું, એ બધું સમજાય. એટલે પહેલાં સત્સંગ ઉપાસવો જોઈએ, પછી યથાયોગ્ય સ્થિતિ એ સ્ટેજમાં પ્રવેશ કર્યા પછી ધ્યાનમાં બેસાય, એ પહેલાં ધ્યાનમાં બેસવાનો કોઈ અર્થ નથી. વિભાવ ભાવો કોઈ પણ અંશે સમ્યક પ્રકારે શાંત થયા છે માટે તેને સંત કહેવામાં આવે છે. એના વિના અંતની, અંતની વાત એટલે સંસારના અંતની વાત. કોને અંતની વાત? સંસારનો અંત લાવવો છે, સંસારનો નાશ કરવો છે એની વાતનો અંત પમાતો નથી. અંત એટલે છેડો, અંત એટલે છેડો, એનો છેડો હાથમાં આવ્યો નથી, એ વાતનો છેડો પણ હાથમાં આવશે નહીં. તો તારી મિલે તો સંસારનો નાશ કરવા જઈશ, કલ્પના એ જડીશ. જગતની અંદર કોઈ પણ બાળકને પહેલા એકડો શીખડાવવામાં આવે છે. એવો એક પણ બાળક બતાવી દો કે જેને એકડો શીખડાવ્યો ન હોય ને એને એકડો શીખ્યો હોય, એવો એક બાળક બતાવી દો. સ્કૂલોનું કોઈ જ્ઞાન લઈને મહાપુરુષ આવ્યા હોય એની વાત નથી, સંસારી જીવનનો દ્રષ્ટાંત છે. અબજો મનુષ્ય ઉત્પન્ન થઈ ગયા, એમાં કોઈ એવો માણસ થયો કે જેને એકડો આને કહેવાય એમ સમજાવ્યા વિના એની મેળે એકડાને એકડો સમજો, એવો કોઈ બાળક ખરો? સામ નાનામાં નાની જ વાત છે ને. આ તો ત્યારે આખો સંસાર નાશ કરવો છે, એમાં એ સંસારનો નાશ કરનાર ઉપાય બતાવ્યા વિના એની મેળે કોઈ સંસાર નાશ કરી જાય વાત કોઈ રીતે શક્ય દેખાતી નથી, અશક્ય છે. વળી એ વિષયમાં ઘણી વાર પ્રયત્ન કરતા આજે ઊંધે રસ્તે ચડ્યો છે. શું થયું છે અત્યાર સુધી? ઊંટે રસ્તે ચડી ગયો છે. એમ નિયમ સંયમ, એમ નિયમ સંયમ આપ કયો, કોને ત્યાગ વિરાગ થાગ લ્યો. સાધન બાર અનંત કયો. હું નાની સુની વાત નથી કે જેવી તેવી વાત નથી, એમ કહીને એમ કહેવું છે કે આ વાતની ગંભીરતા ઘણી છે. એવી રીતે મળી જતું નથી અને ગમે ત્યાં બધે મળતું પણ નથી. એટલે સંસારનો અંત લાગવો હોય તો એમાં તો જેને સંસારનો અંત લાવવાની કળા હસ્તગત કરી છે એ સિવાય બીજો કોઈ એમાં ઉપાય નથી. કૂવામાં ન હોય તો અવાડામાં આવે ક્યાંથી? અથવા જે માણસ અજાણ્યો હોય એ રસ્તાનો, એ માણસ એ રસ્તો બતાવે કેવી રીતે? પોતે જ અજાણ્યો છે. અને આ તો અંતર્મુખ થવાનો સૂક્ષ્મ માર્ગ છે. એટલે 23 વર્ષની ઉંમરે એવી બધી ગંભીર વાતો લખે છે. શક્ય એટલે બની શકે તેવું તે શક્ય, અને ન બની શકે તેને અશક્ય એમ કહે છે. ત્રણ થયા. ચોથું, લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. જે પૂર્ણતાનું મોક્ષનું ધ્યેય છે એનું સ્થાન ક્યાં છે? લોકાગ્રે. એટલે જેનું ધ્યેય મોક્ષનું છે, એટલે કે ક્ષેત્ર અપેક્ષા એ લોકાગ્રે જવાનું છે, એ કદી લોકસંજ્ઞાથી ન જઈ શકે. આ જીવ ક્યાં પરિભ્રમણ કરે છે? લોકમાં. શું કરવા પરિભ્રમણ કરે છે? લોકસંજ્ઞા છે. આમ બીજા કઈ નહીં, પણ આપણે આટલામાં તો આપણે સારું દેખાવું જોઈએ ને. લોકસંજ્ઞા એવી છુપી છુપી રીતે અંદર બેઠેલી હોય છે. પોતે એલિટરેશન થી વાત કરે છે. ઇંગ્લિશ ગ્રામરમાં એને ફિગર ઓફ સ્પીચ કહે છે. ગુજરાતી વ્યાકરણમાં એને ભાષા અલંકાર કહે છે. કૃપાળુ દેવ અલંકૃત ભાષામાં આ બધી વાત કરે છે. સૂત્રોની ભાષા અલંકૃત ભાષા છે. એમને જો પહેલા મેં લખ્યું, ગમ પડ્યા વિના આગમ. આગમ શબ્દ વાપરો, શાસ્ત્ર શબ્દ ન વાપરો. શું? કેમ કે ગમની સામે આગમ લીધું, એલિટરેશન છે. એમ સત્સંગ તરંગ અને ફરતા શબ્દો લે છે એલિટરેશનના. પછી સંત અંત, અંતની વાતમાં અંત પમાતો નથી, એલિટરેશન ગોઠવે છે. ભાષા એમને માસ્ટરી હતી, ભાષા ઉપર પણ પ્રભુત્વ ઘણો હતો. સરકારક પણ થાય અને એ ભાષાની શોભા છે. જેમ અલંકાર છે ને, એ તો એક શોભાનું કારણ છે. એ ભાષાની શોભા છે. અલંકાર એટલે ઘરેણું. અલંકાર એટલે ઘરેણું. એમ લોક સંજ્ઞાથી લોકાગ્રહ જવાતું નથી, મોક્ષ પદ ન લીધું ત્યાં, લોકાગ્રહ શબ્દ વાપરો, લોક સંજ્ઞા ને લોકાગ્રહ એલિટ્રેશન લીધું છે. એટલે જે લોક સંજ્ઞામાં હોય એનો મોક્ષ કદી ન થાય. અનંત કાળમાં ધર્મના ક્ષેત્રમાં ધર્મ સાધનો આ જીવાએ લોક સંજ્ઞાએ કર્યા છે. આ પરિસ્થિતિ છે. કેમ કે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નિરસ જાણીને દૂર પ્રવર્ત્યા, તે વ્યવસાય સંસાર ને પ્રવર્તિ, વ્યવસાય એટલે સંસાર પ્રવર્તિ, જેને જેવો ઉદય હોય તે બીજા જીવે એટલે સામાન્ય જીવે, ઓલા તો તીર્થંકર પુરુષ હતા, મહાપુરુષ હતા, યુગ પુરુષ હતા, બીજા જીવે કરીને કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે. તીર્થંકર જેવા એ છોડ્યું અને તારે એમ કે ના ના હું તો એ બધું કરતા કરતા મારું કરીશ, હા કયા પ્રકારે તે વિચારી છે, તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્ય કાર્ય પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં ઉદયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ, આ જીવની રુચિ, રુચિને તપાસ થઈ તો રુચિ તો નથી કરતો ને, અને માથે આવી પડ્યું કરવું પડે બીજી વાત છે, પણ કરવાની આવશ્યકતા ન હોય અને છતાં તું કરતો હોય તો તારી રુચિને તું તપાસ દે, એવી રુચિ વિલય કરવા યોગ્ય છે, એવી રુચિ રાખીને તો આત્મકલ્યાણ નહીં કરી શક. જો એમ ન કરવામાં આવે તો ઘણું કરીને લાગે છે કે હું પોતે બહુ હવાસથી બોલે છે, ચાપકા નથી મારતા એટલે હારા છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા એટલે ભાવના મુમુક્ષુ પદને વિશે થઈ નથી, હજી મુમુક્ષુ થવાની એની ભાવના નથી એમ કે છે, એમ અમને લાગે છે. અથવા તો એનો બીજો અર્થ કરે છે કે તો પછી શું કરવા કરે છે, કે તો આ જીવ લોક સંજ્ઞા એ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે. અહીંયા લોક સંજ્ઞા શબ્દ 516 એનો બીજો અર્થ એ નીકળે છે કે હજી આ જીવને લોક સંજ્ઞા પડી છે, હજી એને ક્યાંક ને ક્યાંક બીજાની નજરમાં હારવું દેખાવું છે. એ જ્યાં જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી આત્મકલ્યાણ થવાની મુમુક્ષુ પદમાં પણ એની ભાવના નથી, ઓલી વાગણી ને ઊંચી ભાવના તો પછીની વાત છે. હા પોઈઝન જ છે, બધી પોઈઝન જેવી કાળકૂટ ઝેર કીધું છે, કૃપાલ દેવ હરાહળ ઝેર કીધું છે. એવી ભાવના કરવા ઈચ્છે છે લોક સંજ્ઞાએ, પણ કલ્યાણ કરવાની તેની ભાવના ઘટતી નથી. અમે તો સ્પષ્ટ લાગે છે કે આને જે આત્મકલ્યાણ કરવું નથી, કારણ કે બે જીવના સરખા પરિણામ હોય એટલે એક જ્ઞાની ને એક અજ્ઞાની, એ બે જીવના સરખા પરિણામ હોય અને એક બંધાય ને બીજો ન બંધાય એમ ત્રણ કાળમાં બનવા યોગ્ય નથી, જ્ઞાનીના એવા પરિણામ હોતા નથી, એને છૂટવાના પરિણામ હોય છે, બીજો જીવ બંધાય છે, એક ક્રિયા કરતા એક છૂટે છે ને એક બાંધે બંધાય છે, અને પરિણામમાં ફેર છે, સરખા પરિણામ હોય તો એવું કદી બને પરિણામે બંધ છે. શું કે છે, લોકસંજ્ઞાથી લોકાગ્રહ જવાતો નથી. લોક ત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. જ્યારે વૈરાગ્ય આવે ત્યારે જે લોકોમાં પરિચય હોય, પછી સગા હોય, સંબંધી હોય, સ્નેહી હોય, મિત્ર હોય, જેની સાથે સંબંધો આવવા જવાના, બેસવા ઉઠવાના, જમવા જૂઠવાના, ચાલો કાપ ત્યાં આવે, આ વૈરાગ્ય નિશાની છે કે આ લફરા હવે મને પોસાય નહીં. એ બધા લફરા લાગે પછી વળી અને ત્યાં જવું, વળી કાલા ને ત્યાં, વળી બે દિથિયાના ને ત્યાં, વળી એક દિથિયાના, વળી પાછા ઈ આવે. આપણે જે નહીં આવે, નહીં જાય એટલે આપણે જવું પડે. એનો ત્યાગ કરવાનો વિચાર હવે આને શીખવું આપણે. બહુ બહુ તો એ આપણા માટે બીજો ખોટો અભિપ્રાય બાંધશે કે આ તો આ વાત છે, કોઈની આરે સંબંધ રાખતા નથી, અતડા છે, એકલહુરા છે, ગમે તે ટાઇટલ આપી દેશે. બહુ સારું, આપણે તો જેવા છીએ એવા છીએ, કોઈના સર્ટિફિકેટથી કાંઈ ફેરફાર તો થઈ જતો નથી. એવો લોક ત્યાગ વિના વૈરાગી યથાયોગ પામવો દુર્લભ છે. એટલે બધા સિમ્પટમ્સ છે એ જ્ઞાનીઓને ખબર પડી જાય છે કે આમ ક્યાં હાલે છે. પહેલામાં ને અત્યારમાં હું ફેર પીડ્યો, ક્યાં ક્યાં ફેર પીડ્યો, કેવી રીતમાં ફેર પીડ્યો, એ બધું જેને લાઈન ઉપર હોય ને બધી ખબર પડે ને, કેમ કે પોતે એ રસ્તા હાલેલા હોય છે. એટલે એને જે રસ્તા હાલે એની તરત ખબર પડે, હા આડો હાલે છે, સીધો હાલે છે, તરત ખબર પડી જાય. થોડા સંક્ષેપ ક્યા તો આપને જો સંક્ષેપ ક્યા તો એક મહિને મેં 15 દિન કા પ્રવૃત્તિ કા સંક્ષેપ ક્યા તો 50% સંક્ષેપ કર દિયા પ્રવૃત્તિ કા. અબ બાકી કે જો 15 દિન હૈ ઉસમેં પ્રવૃત્તિ કા પરસેન્ટેજ અગર બઢ જાતા હૈ તો વો સંક્ષેપ ઉસકે અનુપાત મેં નહીં હુઆ, નંબર એક. દૂસરી બાત વો હૈ કે અગર હમારા રસ બઢ ગયા તો એ જો 15 દિન કા હમને બહાર કા ફેરફાર ક્યા ઇસકે અનુસાર અંદર કા ફેરફાર નહીં હુઆ. તો બહાર કા ફેરફાર તો અંદર કા ફેરફાર કરને કે હેતુ સે કરના હૈ. અભી હમ અંદર કા ફેરફાર નહીં કરતે હૈ પર બહાર કા ફેરફાર કરતે હૈ તો વો ફાલતુ કા જાયેગા. ઇસકા સંતોષ લેને કા કોઈ જરૂર નહીં હૈ, વો તો હમ વહાં કે વહાં હી હૈ. ઇસલિયે હમકો વો દેખના હૈ કે હમારા રસ કિતના ટૂટા હૈ. અગર હમને 15 દિન છોડી દીયા પ્રવૃત્તિ તો હમારા આધારસ હો ગયા ક્યા, કે કિતના કમ હુઆ, વો ચેક કરના પડે. એસે દેખને કા હમારા ધ્યાન પરિણામ પર હોના ચાહીએ, બાહ્ય ક્રિયા પર નહીં. પરિણામ મેં ક્યા ફાયદા હુઆ, ચલો છોડે પ્રવૃત્તિ 15 દિન કમ કર દિયા, લેકિન પરિણામ મેં ક્યા ફાયદા હુઆ. 15 દિન ઇધર રહે તો વહાં 15 દિન મેં ઓર રસ બઢ ગયા, પહેલે લેતે થે ઇસસે જ્યાદા, તો હમને કુછ ફેરફાર ક્યા હી નહીં, હમ વહાં કે વહાં હી હૈ, એસા સમજના ચાહીએ.
પછી ઇસમે હોતા ક્યા હૈ કિ આપકો નિતાના રહેતા હૈ 10-15 દિન મેં તો પ્રેશર બહોત આ જાતા હૈ કામ મેં, ઓર જિસ તરહ સે નિવૃત્તિ કા જૈસે વિકલ્પ ક્યા થા, જિસ તરહ કા કામ કા મેનેજમેન્ટ કા, ઉસ તરહ સે મેનેજમેન્ટ ઉધર અનુસાર હો નહીં પા રહા હૈ.
ફેરફાર ક્યા નહીં ક્યા એક બાત હો ગઈ, તો કે વો બાત હો ગઈ, તો ફાયદા આપકો તો નહીં હુઆ, દૂસરે કો પરિવાર વાલે કો જો હુઆ સો હુઆ. अपने को तो अपना फायदा मुख्य रूप से देखना है कि तो इन लोगों का पुण्य योग था तो अच्छा हो गया। कभी कभी लगता है कि फिर पर आपने किया और लाभ इसका उन लोगों को मिल गया तीनों को। પ્રવૃત્તિ ઘટે માટે રસ ઘટે એવું કઈ નથી, તમે રસ ઉપર તમે કેટલું તમારું ધ્યાન છે એ તમે જુઓ અને એમાંથી હિસાબ કિતાબ તમે સમજો કે રસ નો શું। એવું છે અનિવાર્ય સંજોગોમાં સત્સંગ છૂટી જાય, ત્રીજી વાત છે, પણ પ્રમાદ થી કે શિથિલતાથી છૂટે તો ઓલા પણ રસ વધી જશે, તો જ એમ થશે બીજી સાઈડનો રસ વધી જશે તો એ તો પાછું નુકસાનનું કારણ થશે। એટલે શું છે કે આપણે જે આત્મકલ્યાણ કરવું છે એ વિષયની ગંભીરતા કેટલી છે, જેમ આપણને આપણા વ્યવસાયની ગંભીરતા આવે છે કે ભાઈ આની અંદર 2-5 લાખ લેવાના છે, તો એની પાછળ એટલો ટાઈમ, એટલી મહેનત, એટલો રસ, એટલું ડિવોટેશન આપવું પડે છે ત્યારે થાય છે ને, એમને તો મળતું નથી ત્યારે, આ તો એથી મોટું એચિવમેન્ટ છે। એ વાત તુલનાત્મક રીતે સમજાણી હોય તો જ ઓલું વજન ઘટે ને આનું વજન વધે, નહીં તો એ કરવા જેવું બૌદ્ધિક સ્તર પર નક્કી કર્યું છે એટલે આપણને અવકાશ મળે એટલું કરીએ, ન અવકાશ મળીએ તો શું કરીએ, બસ એમ કરીને મૂકી દઈએ, એવું થાય। એટલે છૂટી જાય એને આપણે લાઇટલી લઈ લઈએ, પછી ગંભીરતા જેટલી છે એટલી ગંભીરતા સમજવી જ રહી। સૌથી વાત તો આ એક પ્રકારે લેવી હોય તો થોડો વધારે જોર આવશે, આયુષનો કોઈ ભરોસો નથી, આયુષ રૂપી મારો માથે મગ માથે ભમે છે એટલે વાંય જ પડેલો છે, કોઈ સમજી લેવાનો, ચિઠ્ઠી આવી ગઈ છે અમે તમને પતાવી દેવાના છે, મુંબઈ માં જે બને છે ને એ કહી દે અમે તમને મૂકવાના નથી, તમે ત્યારે લાગ મળ્યો એટલે તમે ગયા સમજી લેજો, ઉપર પહોંચાડી દેવાના છે, એવું એક સમજી લેવું જોઈએ અને પછી ઉતાવળ થશે, ફટ કરું જલ્દી કરું, નહીં તો બીજા કામે આમે પીડા રહેવાના છે, તો બીજા કામ પીડા રહેશે એ તો કોક ને કોક સંભાળશે ને નહીં સંભાળે તો એ વિયોગ્ય ને ક્યાંય લેવા દેવા છે એને, પણ આ જો કામ પીડ્યું રહેશે પછી બીજી ગતિમાં પત્તો લાગવો મુશ્કેલ છે, કેમ કે અહીંયા તે ઉપેક્ષા કરી, અવગણના કરી, તુલના કરતા તને ના આવડ્યું, કુદરત તને જલ્દી આ તક આપશે નહીં, એમ થોડું એવી રીતે લઈ લેવું, મને ખબર નથી કાલ સવારને મારે આજે કરવું છે, ભરોસો નથી મને, મારો આયુષ્યનો મને ભરોસો નથી અને મને ખબર નથી। તે યોગ્ય વ્યવહાર છે, બાકી બધું યોગ્યતામાં જાય એમ છે, એ બધું
વ્યવહાર કા જો ઓપનનેસ રખા હો સફેર પ્રદર્શન
સાલ ભર નિકલ ગયા કિત ભી સાલ નિકલ સકતી હૈ મને બોલા। છેલ્લો આપણે એ વિશે ચાલ્યો કે લોક ત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય વૈરાગ્ય વિશેષણ ક્યાં એમ થતો વૈરાગ ઘણાને આવે છે, યથાયોગ્ય વૈરાગ પામવો દુર્લભ છે. કેમ કે લોકો દીક્ષા લઈને પણ સંપર્ક વધારે છે, પેલા એક ગામમાં તો હવે ગામે ગામ વૈરાગ જ નથી એમ કે છે. નાની એમ કે છે કે એ વૈરાગ જ નથી, આને દીક્ષા લીધી પણ વૈરાગ નથી. આ પરિસ્થિતિ ઊભી થાય કેમ કે ગામે ગામ ફરવાનું થાય, લોક ત્યાગ કરવાના બદલે લોકોનો ગ્રહણ વધારે કર્યું, સંબંધો વધારી દીધા. એવો માર્ગ છે.
સુખ દ માયા નંતા